ణమోరియంతాణం ణమో సిద్ధాణం ణమో ఆర్యాణం ణమో వజ్రాయణం ణమో లోయే త్రికాళవర్తి సవసాహం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గళి మంగళం కుందకుందార్యో జైన్ ధర్మోస్తు మంగళం సర్వ మంగళ్య మంగళ్యం సర్వ కళ్యాణ కారకం ప్రధానం సర్వ ధర్మాణం జైనం జయతు శాసనం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నమ సమయసారాయ స్వానుభూత్యా చకాస్తే చే స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితే అజ్ఞాంతి మిరాంధానాం జ్ఞానా జన్ సలాకయా చక్షురుణ్మిలితమ్యనం తస్మే శ్రీ గురువే నమః. ఆత్మా జ్ఞానం స్వయం జ్ఞానం జ్ఞానాదాన్యత్ కరోతి కిం ప్రభావస్య కర్తాత్మా మోహయం వ్యవహారిణ. మంగళమయ మంగళకరణ వీతరాగ విజ్ఞాన నముతా హి జాతే భయే అరిహంతాది మహాన్. ఓం నమస్సిదేవ్య నమస్సిదేవ్య నమస్సిదేవ్య. మహావీర పరమాత్మానా శాసనమా కుందకుంద ఆచార్య భగవాన్ని అమ్నాయమా అమృతచంద్ర ఆచార్య భగవాన్ని పరంపరామా పూజ్య కృపాళు గురుదేవ్ శ్రీనా మంగళమయ దివ్య ధ్వని ద్వారా భగవాన్ ఆత్మను శుద్ధ చైతన్య మాత్ర జీవును జయ స్పష్టీకరణ థઈ રહ્યું છે તે ખરેખર આ કારણ વિશે એક અચંબો છે. પૂજ્ય ગુરુદેવ શ્રીના મળવાથી આત્મા આત્માનું સ્વરૂપ આત્માની વ્યવસ્થા આત્માને જાણવા દેખવાની વિધિ વિધાન જેટલા સ્પષ્ટ થયા છે તેટલા સ્પષ્ટ જીવને અનાદિકાળમાં ક્યારેય સમજાણા નથી. ફક્ત વાત એટલી છે કે જીવની ત્યાં નજર પડવી જોઈએ. પૂજ્ય ગુરુદેવ શ્રી જે વિષય ચાલતો હોય તેનું સ્પષ્ટીકરણ કરે અને સ્પષ્ટીકરણ કરતા કરતા ગમે તેવો વિષય હોય પણ એક નાયક ઉપર ભગવાન આત્મા ઉપર લાવીને મૂકી દે. અને એક વાત તો અત્યંત સ્પષ્ટપણે આજના પ્રવચનમાં પણ આવી કે ભગવાન આત્માની દ્રષ્ટિ કરવું એનું નામ સમ્યક દર્શન છે. જીવનો અનાદિકાળનો રખડપાટ પછીનો જે હેતુ છે કે મારે એકમાત્ર આત્માને જોઈએ છીએ એકમાત્ર આત્માનો અનુભવ કરવો છે એના વિધાન જે છે એની વિધિ જે છે એ જીવને અનાદિકાળથી સમજાણી નથી. તે વિધિ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનથી અત્યંત 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 સ્પષ્ટપણે સમજાય તેમ છે. ગમે તેટલો વિસ્તાર આવે ગમે તેટલા ભેદોની ચર્ચા આવે ગમે તેટલા ભંગોની ચર્ચા આવે ગમે તેટલા ગુણસ્થાન ભેદોની ચર્ચા આવે પ્રમત અપ્રમતની ચર્ચા આવે પણ વાત તો એક સુધાત્માનો અનુભવ કેમ કરવો સુધાત્માની દ્રષ્ટિ કેમ કરવી એ વાત ઉપર આવીને વાત ઉભી રહી છે. કારણ કે ગમે તેટલા ભેદોની ચર્ચામાં આવે વસ્તુમાં તે ભેદો નથી. ગમે તેટલો પર્યાયનો વિસ્તાર કરવામાં આવે દ્રવ્યોમાં તે પર્યાય નથી. જે વસ્તુ જેવી છે તે વસ્તુને તેવી જોવી તેવી નિહાળવી તેવી દ્રષ્ટિ કરવી એ આત્માર્થીનું કર્તવ્ય છે. વસ્તુ પરિપૂર્ણ છે તો પરિપૂર્ણની અંદરમાં ભેદો ન હોય. ભેદો વસ્તુની મહિમા આવે વસ્તુની અદભુતતા ભાસે વસ્તુની અલૌકિકતા ભાસે માટે એના વૈભવને બતાવવામાં આવે ખુલી ખુલીને જ્ઞાનથી દર્શનથી ચારિત્રથી પ્રભુત્વથી વિભુત્વથી ઇત્યાદિ અનંત ગુણોના માધ્યમથી એને બતાવવામાં આવે પણ એને જોવાનું વિધાન શું. વસ્તુ અભેદ છે તો અભેદને અભેદ ભાવે જો પ્રભુ તું અભેદને અભેદ ભાવે જો એટલે હું એક શુદ્ધ ચૈતન્ય માત્ર છું. એકમાત્ર 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 વાત અનેકતાની આવે અનેક ધર્મોની આવે પણ કે પ્રભુ એ ભેદો વસ્તુની અંદરમાં નથી. સમજાવવા માટે છે મહિમા આવે એના માટે છે અલૌકિકતા ભાસે એના માટે છે પણ ત્રિકાળ ધ્રુવ પરમાત્મ તત્વ જે છે, પરમ પારિણામિક ભાવ જે છે, એ એક અભેદ ભાવે રહેલી વસ્તુ છે. એવી જે એક અભેદ ભાવે રહેલી વસ્તુ છે એને તું જો. જેટલા ભેદોની ચર્ચા કરી છે એ અભેદને દેખાડવા માટે કરેલી છે, ભેદોને જોવા માટે નહીં. વસ્તુને સમજાવવા માટે ભેદોથી ચર્ચા કરવામાં આવી છે, પણ વસ્તુમાં એ ભેદો નથી. જ્ઞાન દર્શન ચારિત્રથી આત્માની વાત કહેવામાં આવી છે. એટલે ગુરુદેવશ્રી એમ કે આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર એવા ગુણો છે એમ કથનચિત ભલે હોય, ગુણથી જો તેવું કથનચિત ભલે હોય, પણ દ્રવ્યથી જો, સ્વભાવથી જો, ત્રિકાળી ધ્રુવ પરમાત્માથી જો, તો એ એક છે, શુદ્ધ છે, ચૈતન્ય માત્ર છે, એ હું છું બસ. એટલી વાત, એટલી દ્રષ્ટિ, એટલું લક્ષ્ય એ દરેક આત્માર્થીની જવાબદારી છે. આપણે ગુરુદેવને સાંભળીએ છીએ એના માટે કે બધી તરફથી આપણે એક જગ્યાએ આવીને ઉભા રહીએ, ભેદ વિકલ્પોની અંદરમાં ન રોકાઈએ. કારણ કે જે વસ્તુની અંદરમાં ભેદ નથી એ ભેદના વિકલ્પ શું છે, તો ગુરુદેવ આજ વિકલ્પની પરિભાષા કરી કે વિકલ્પ એમાં શુભાશુભ પરિણામ, રાગાદી પરિણામ, તે બંધ ભાવ છે, જળ ભાવ છે, અન્ય ભાવ છે, પૂદગલ ભાવ છે. તો પ્રભુ એ વિકલ્પોના માધ્યમથી તું શું કરીશ? જે વસ્તુની અંદરમાં વિકલ્પો વસતા જ નથી, જે વિકલ્પો જળભાવ છે, એ વિકલ્પોના માધ્યમથી, જળભાવના માધ્યમથી ચેતન ભાવ સુધી નહીં પહોંચી શકાય પ્રભુ. એ આવે છે, હોય છે, થાય છે, એની જગ્યાએ પરિણામની અંદરમાં મારામાં શું છે, હું કોણ છું, નાયક માત્ર, પ્રમત અપ્રમત એ જળભાવ છે, એમાં હું નથી આવતો. જેમાં હું નથી આવતો એ જળભાવ છે. જે મારાથી રહિત છે, જેમાં હું છું નહીં, એની ભાવના તે પ્રભુ અનાદિકાળથી ભાવી છે. અને એની ભાવના ભાવતા એક ભાવની ભાવનાથી તું દૂર થઈ ગઈ. એટલે જે કાર્ય અત્યંત સરળ હતું, આજે પણ ગુરુદેવ શ્રી કીધું ખૂબ સહેલું છે. પ્રભુ તને સહેલું લાગતું નથી એનું અમને આશ્ચર્ય છે. કારણ કે સ્વયં પોતે ભગવાન, અને ભગવાનને ભગવાન મુશ્કેલ લાગે, કઠિન લાગે, દુષ્કર લાગે, અસંભવ સમાન લાગે, એ કેમ બની શકે? એ લાગે છે, એનું કારણ એ છે કે તું વિકલ્પથી વસ્તુને પકડવાનો પ્રયત્ન કરે છે, બુદ્ધિથી વસ્તુને પકડવાનો પ્રયત્ન કરે છે, સ્વયંસમથી વસ્તુને પકડવાનો પ્રયત્ન કરે છે. એ બધા જળભાવ છે. અને જળભાવથી ચેતનભાવ સુધી પહોંચવાના પ્રયત્નની અંદરમાં કોઈ પણ સફળ થયું નથી અને થશે નહીં. ચેતનને ચેતનભાવથી જો, હું પરિપૂર્ણ પરમાત્મા છું એવું સ્વભાવથી જો, અને પછી જવાબ ન આપે તો ગુરુદેવ શ્રી કે છે અમારી પાસે આવજે. તું પરમાત્માને પરમાત્મા ભાવથી જો, અને પરમાત્મા ભાવ જવાબ ના આપે તો અમારી પાસે આવજે. તું નથી જોતો એવી રીતે પ્રભુ, મન દ્વારા, વિકલ્પ દ્વારા, શુભાશુભ પરિણામ, આ ઉદય મને આવ્યો, આ પ્રતિકૂળતા મને આવી, અનુકૂળતા મને છે, પ્રભુ તું તો જડ થઈ ગયો, ચેતન ના રહ્યો. તને જડ ભાવના જે સંયોગો છે મને છે, તો તું જડ છો. કીધું ભેંસનો સ્વામી, વ્યવસ્થા એ છે પ્રભુ. તારા અભિપ્રાયની અંદરમાં જ્યાં સુધી પરમાત્મ તત્વ નથી, અભિપ્રાયની અંદરમાં જ્યાં સુધી પરિપૂર્ણ સ્વભાવ મારો છે એ વાત તને નથી બેસતી, ત્યાં સુધી તારા જેટલા પ્રયત્ન છે બધા શુભ ભાવના ઢગલા, જળ ભાવના ઢગલા, વિષ્ઠાના ઢગલા છે. પૂજ્ય સોગાનીજીના શબ્દોમાં કોઈ અંતર નથી, પાપ અને પુણ્યની અંદરમાં કોઈ અંતર નથી, શુભ અને અશુભમાં કોઈ અંતર નથી. હું કોણ છું એ વસ્તુને સ્વભાવથી જો પ્રભુનાથ. એક વખત પોતાને પોતાના સ્વભાવથી જોતા એ સ્વભાવ સમજાય, સમજાય ને સમજાય. કારણ કે પોતે સમજણનો પિંડ છે. એ સમજણના પિંડને સમજણ સ્વરૂપી પરમાત્મા ન સમજાય એવું કેમ બની શકે? એ વાતની હજમ નથી કરતો, બાકી બધી વાતની ભેદોની હજમ કરે છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર જોવે છે, પર્યાયની અંદરમાં રાગાદી ભાવ જોવે છે. પ્રભુ, ત્રણ કાળની અંદરમાં રાગાદી ભાવ જીવની પર્યાયમાં થતા જ નથી. ત્રણ કાળમાં થાય છે, જળમાં જણાય છે, જ્ઞાનમાં અને જ્ઞાનમાં જણાતા હું રાગી એવી તને ભ્રાંતિ થાય છે. રાગ તારામાં થતો નથી, કારણ કે એ જળભાવ છે, દ્રવ્ય કર્મનો અનુભાગ છે એની અંદરમાં. વસ્તુને જોવાનું વિધાન અત્યંત સહેલું છે. આ માર્ગ ખૂબ સુંદર છે, અલૌકિક છે, અદભુત છે, સર્વોત્કૃષ્ટ છે. તું એને ક્યાંથી જોવે છે એની કિંમત છે. તને ક્યારે પણ અહો આ હું એવું થયું નથી. વિકલ્પની અંદરમાં હું પરમાત્મા છું એવા વિકલ્પો તને ઘણા ચાલ્યા, પણ એ વિકલ્પનું શું, એમાં તું ક્યાં આવ્યો? પ્રભુ, તું તો ચેતન ભાવ છો ને, ચિન્માત્ર ભાવ છો ને, જ્ઞાન માત્ર ભાવ છો ને, ચિદાનંદ જ્ઞાન ઘન બિંબ છો ને પ્રભુ. એ વસ્તુને તું વસ્તુના સ્વભાવથી જો એક વખત નાથ, ને જ્યાં સુધી એ વાત તને અંતરંગની અંદરમાં બેસશે નહીં ત્યાં સુધી પરિણમન થશે નહીં. પ્રભુ, પરિણમનની અપેક્ષા તે ખૂબ રાખી છે. પરિણમનની સાપેક્ષતાની સાથે હું પરમાત્મા છું એવો ભાવ તારો અનાદિકાળથી રહ્યો છે. જ્યારે પરિણામ સ્વયં પોતે નિરપેક્ષ છે, જે પરિણામ સ્વયં પોતાથી પરિણમે છે પોતાના કારકોથી, એને પરિણમાવનાર, પરિણમતા પરિણામને પરિણમાવનાર આ વિશ્વમાં કોઈ છે નહીં. જે પરિણામ સ્વયં પરિણમી રહ્યા છે એને કોણ પરિણમાવે? અને જે ક્ષણિક છે, અનિત્ય છે, નશ્વર છે, એમાં તું કેવી રીતે આવે? અવિનશ્વર વસ્તુ, ત્રિકાળ વસ્તુ, અનાદિ અનંત વસ્તુ ક્ષણિકમાં કેવી રીતે આવે? અને એ હું છું એવી જેને સમજણ છે એને પરિણામની શું પરવા છે? જેને પરિણામની પરવા છે એને હું શુદ્ધાત્મા છું એ વાત બેઠી નથી, અને જેને હું શુદ્ધાત્મા છું એ વાત બેઠી છે એ પરિણામની સામે જોતો નથી. જે પરિણામની સામે જોતો નથી એ પરિણામ સ્વભાવ તરફ વળતા ઉત્પન્ન થાય છે. જે પરિણામની સામે જોયા કરે છે એ પરિણામ પર છે, કારણ કે પ્રભુ તારી પાસે બે દ્રષ્ટિ છે. કારણ કે ચક્ષુ બે છે, દ્રવ્યાર્થિક ચક્ષુ અને પર્યાર્થિક ચક્ષુ. પરાર્થિક ચક્ષુ કોઈની પાસે નથી, પરાર્થિક ચક્ષુ કોઈની પાસે નથી. એટલે એનું એકત્વ થાય છે તો પરિણામમાં જ થાય છે, એનું નામ સંસાર છે. અને દ્રવ્યની અંદરમાં પોતાપણું થયું, અહમ થયું, એનું નામ મોક્ષ છે. પરમાં હું પણ માને છે એની ભ્રાંતિ છે, થઈ શકતું નથી. શરીરની અંદરમાં હું પણ માને છે એની ભ્રાંતિ છે. કર્મની અંદરમાં ઉદય મને છે એવું માને છે એને ભ્રાંતિ છે. રાગાદી ભાવ મારામાં થઈ રહ્યા છે એને ભ્રાંતિ છે, પણ થતા નથી એનામાં. જ્ઞાનમાં જણાય, જ્ઞાન પર્યનું જ્ઞાન થાય અને માને કે રાગનું જ્ઞાન થાય છે, જ્ઞેયોનું જ્ઞાન થાય છે, એ ઘોર અજ્ઞાન છે. પ્રભુ, અનુદય સ્વરૂપી ભગવાન આત્મા, અનાદિ અનંત સ્વરૂપી ભગવાન આત્મા, એને ઉદય આવ્યો ક્યાંથી? અસંગી ભગવાન આત્મા, એને સંયોગ આવ્યો ક્યાંથી? અવેદક ભગવાન આત્મા, એને વેદન આવ્યું ક્યાંથી? અકર્તા સ્વભાવી ભગવાન આત્મા, એને કર્તાપણું આવ્યું ક્યાંથી? પ્રભુ, તું પર્યાયની અંદરમાં પોતાપણું કરીને, પર્યાયની અંદરમાં હું પણ કરીને, પર્યાયના પ્રેમમાં, પર્યાયની મીઠાસમાં, પર્યાયના એકત્વમાં તું અનાદિકાળથી ઉભો છું. તને લાગે છે કે મારી દ્રવ્ય દ્રષ્ટિની વાત કરું છું, દ્રવ્ય દ્રષ્ટિ મને સમજાય છે, પરમાત્મા છે એનું મને ચિંતન ઘુલન ચાલે છે, પણ તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે. કારણ કે દ્રવ્ય એક સમયને માટે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય તત્ સમયે એનો અનુભવ હોય, અને અનુભૂતિ નથી થતી તેનો મતલબ એ છે કે પર્યાયમાં પોતાપણું છે. કોઈ ને કોઈ જગ્યાએ ઊંડે 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 ક્યાંય પણ પર્યાયમાં મીઠાશ પડી છે, માટે એ સ્વભાવની મીઠાશ તને ભાસતી નથી. કારણ કે જેને સ્વભાવની મીઠાસ ભાસે છે એ સોગાની થાય છે, એને બે ચાર છ આઠ દસ બાર કલાકનો મામલો હોય છે, દિવસ બે ચાર દિવસનો, મહિના બે મહિનાનો મામલો હોય છે. એક વખત તો હું પરમાત્મા તત્વ છું, આ હું એવું માને અને આત્માના દર્શન ન થાય, ન ભૂતો ન ભવિષ્ય. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી 90 નંબરના બોલની અંદરમાં એમ કે છે, ક્યાંય વિરોધ જેવું હોય ત્યાં જવું ન જોઈએ, અને કદાચ જવાનું થાય તો મૌન રહેવું જોઈએ. આ અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ, વિરોધમાં પડવા જેવું છે નહીં બાપુ. અમે કહીએ છીએ સાચું ને તું કે છે ખોટું, એવા વાદ વિવાદની અંદરમાં ક્યાંય પડવા જેવું છે નહીં, પોતાનો ગોળ છોડીને પોતે ખાઈ લેવા જેવો છે. જેમ કૃપાળુદેવ કહે છે, આ વિશ્વની અંદરમાં ફરતા તને ક્યાંય રતન મળી જાય તો આંટીમાં બાંધી લેજે ને એકલો બેસીને નિહાળા કરજે, એનો ફમફેરો કરવા જેવો નથી. પોતાનો ગળ પોતે ચોરીથી અર્થાત છુપી રીતે ખાઈ લેવો જોઈએ, ફમફેરો કરવા જેવો કાળ નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે, વાદ વિવાદમાં ઉતરવા જેવું નથી. પ્રભુ પોતાનું સંભાળા, કોણ શું કે છે, કઈ રીતે કે છે, શું માને છે, તમને શું કે છે, તમારા વિશેનો એનો શું અભિપ્રાય છે, એની સાથે મારે કોઈ નિસ્બત નથી. મારો અભિપ્રાય તો એ છે કે હું પરમાત્મા છું, બસ. એ પરમાત્માની મસ્તીની અંદરમાં મસ્ત રહેવું એ ગુરુદેવના સંતાનોનું પરમ પરમ કર્તવ્ય છે. કારણ કે ગુરુદેવે એક વાત બતાવી છે, એક વાત સમજાવી છે, એક જગ્યા લઈ ગયા છે. ભેદોથી પાર પડે એવી વસ્તુ નથી, કારણ કે ભેદોમાં અભેદ વસ્તુ નથી. અભેદને સમજાવવા માટે ભેદોથી સમજાવાય છે, પણ ભેદોથી અભેદ સમજાતો નથી. એટલે જ્ઞાનમાં તું જ્ઞાયક જોવાની કોશિશ કરીશ તો જ્ઞાનમાં જ્ઞાયક નહીં જણાય. ઉપદેશ એવો આવશે જીનવાણીની અંદરમાં ઠેર ઠેર કદમ કદમ પર કે જ્ઞાન પર્યાયની અંદરમાં જ્ઞાયકને જો. જ્ઞાનીઓ પણ આ વાત કરશે, પણ જેને જણાય છે એ જ્ઞાયક માત્ર હું એમ જોતા જેને જણાય છે જ્ઞાનમાં. ભલે જણાય જ્ઞાનમાં, પણ કોને જણાય, કેવી રીતે જણાય, કઈ વિધિએ જણાય, જ્ઞાનમાં જ્ઞાયકને પકડવાના પ્રયત્નથી પકડાતો નથી. આ હું છું, આ હું જ્ઞાયક માત્ર છું, આ હું ચિન્માત્ર છું, આ હું પરમાત્મા છું, એવું જોતા જ્ઞાનની અંદરમાં અનુભૂતિ થાય. કેમ કે અનુભૂતિ પર્યાયમાં થાય છે, પણ થાય છે કોને અને ક્યારે અને કેવી રીતે અને કઈ વિધિએ, એ વાત એના અંતરંગની અંદરમાં જેને સ્પષ્ટ થાય છે એ સોસરવટ આત્માની અંદરમાં ઉતરી જાય છે. કે એમાં સમય લાગે એવું છે જ નહીં. પ્રભુ તને સમય લાગે છે તો સમજી લેજે કે પર્યાયની અંદરમાં મીઠાશ છે. તું અનુભવને માટે હું પરમાત્મા છું એવો વિશ્વાસ કરી રહ્યો છે, એવો વિકલ્પ કરી રહ્યો છે, એવું ચિંતન કરી રહ્યો છે. કારણ કે એકાંતે વિકલ્પ ઈ ચિંતન ઈ ચિંતા છે, અને ચિંતા ઈ ચિતા છે. પ્રભુ તારી હિંસા થાય છે એમાં. જ્ઞાન કહેતા તને જ્ઞાયક સમજાતો હોય તો એ તારો જ્ઞાન છે એવો વિકલ્પ પણ પરમાર્થ છે, અને જ્ઞાન કહેતા ભેદ સમજાતો હોય, ગુણ સમજાતો હોય, પર્યાય સમજાતી હોય તો એ વ્યવહાર છે. ક્યાંથી ચાલ્યો એ મહત્વનું છે, કેટલું ચાલ્યો એ મહત્વનું નથી. આ માર્ગની અંદર પરિણામથી દ્રવ્ય સુધી આવવાનો કોઈ ઉપાય નથી. અને જે દ્રવ્યમાં બેસીને વાત કરે છે એને અનુભૂતિની ઘટાઘટી સહજ હોય છે, કારણ કે એ તો આનંદનો દરિયો છે અંદરમાં, જ્ઞાન સમુદ્ર છે. પોતાના સ્વભાવને જોવાનું વિધાન ખૂબ સહેલું છે. આ વાત દરેકે મસ્તિષ્કમાં બેસાડવા જેવી છે. મને મારો ભગવાન આત્મા ન સમજાય એવું ત્રણ કાળમાં બને નહીં. કોઈ વ્યક્તિ એવી નથી હોતી વિશ્વમાં જેને પોતે પોતાને ન સમજાતી હોય. બાબુભાઈને બાબુભાઈ ન સમજાતા એવું કોઈ દિવસ બનતું નથી. બાબુભાઈને પ્રકાશ ન સમજાય એવું બની શકે. પોતાને પોતે ન સમજાય, દ્રવ્યને સમજવા ધારે, એનું લક્ષ્ય કરવા ધારે, એની દ્રષ્ટિ કરવા ધારે, અને અનુભવ ન થાય એવું બનતું નથી. પણ પર્યાયની અંદરમાં બેસીને તું દ્રવ્યને જોવાનું વિધાન કોઈ છે નહીં, માટે પર્યાયમાં બેસીને અનુભવ માટે હું પરમાત્મા છે એવો તારું ચિંતન મનન બધું વિષ્ટાના ઢગલા છે. એ વાત ગમે એટલી ઉત્કૃષ્ટ હોય, વાત ગમે એટલી સાચી હોય, વિકલ્પ ગમે એટલા સાચા હોય, પણ એનો અભિપ્રાય જો ગલત છે, અભિપ્રાય જો વિપરીત છે, અભિગમ જો વિપરીત છે, તો એ ગમે એટલા પ્રયત્ન પણ એના નિષ્ફળ જાય છે. આજે અનાદિકાળથી આત્મા સુધી પહોંચી નથી શીખો, એનું કારણ જો વિચારવામાં આવે તો માત્ર આટલું છે કે પર્યાયની અંદરમાં એકત્વ છે. એ અનુભવને માટે, મોક્ષ માર્ગને માટે, સમર નિદ્રા મોક્ષને પ્રગટ કરવા માટે હું પરમાત્મા છું એવી ચિંતન કરે છે. પણ પ્રભુ એક વાત સમજ, પર્યાયની અંદરમાં, એના પર્યાયના ક્ષેત્રની અંદરમાં જે જગ્યાએ આશ્રવ બંધનો જન્મ થાય છે, જે જગ્યાએ આશ્રવ બંધનો જન્મ થાય છે, એ જ પર્યાયના એ જ ક્ષેત્રમાં આશ્રવ બંધનો અભાવ થઈને સમર નિજરા થાય છે. તો આશ્રવ બંધનું ક્ષેત્ર જો મારું ક્ષેત્ર ન હોય તો સમર નિજરાનું ક્ષેત્ર મારું ક્ષેત્ર કેવી રીતે થયું? ને તું દરેક પ્રયત્ન કરે છે માત્ર સમર નિજરા અને મોક્ષને પ્રગટ કરવા માટે, અને એવા અભિપ્રાયની અંદરમાં આશ્રવ બંધ મારામાં થાય છે એ વાતનો તે સ્વીકાર કરી લીધો. અને તારે આશ્રવ બંધનો અભાવ કરવો છે, અભાવ ક્યારે કરવો છે? થાય છે ત્યારે, મારામાં થાય છે. હવે મારા આશ્રવ બંધનો અભાવ કરીને સમર નિજરાને પ્રગટ કરવા છે. આ એકાંતે પર્યાયના એકત્વ છોડીને આની અંદરમાં બીજું કાંઈ ઘટતું નથી. એકાંતે પર્યાયનું એકત્વ છે, કારણ કે પરમાત્મ તત્વ સ્વભાવથી જો પરિપૂર્ણ હોય તો એ પરિપૂર્ણની અંદરમાં કઈ ચીજની કમી હોઈ શકે? કઈ ચીજની અધુરાશ હોઈ શકે? કઈ ચીજની અપૂર્ણતા હોઈ શકે? અને એ પરિપૂર્ણ વસ્તુને શેની અપેક્ષા હોઈ શકે? પરિપૂર્ણતા પ્રગટે એની કઈ ચીજની અપેક્ષા હોઈ શકે? જો કોઈ ચીજની અપેક્ષા ન હોઈ શકે તો એ નિરપેક્ષ તત્વ છે. નિરપેક્ષ તત્વને નિરપેક્ષ ભાવે હું પરિપૂર્ણ પરમાત્મા છું એવું જો પ્રભુ એકવાર. આ ટાણા એવા છે, આવા ટાણા પ્રભુ અનંતકાળમાં મેળ્યા નથી તને, એવા અપૂર્વ ટાણા ટોડરમલજી સાહેબ કહે છે ને, સર્વ પ્રકારનો અવસર આવી ચૂક્યો છે. આવો સુનેરી અવસર, સુવર્ણ અવસર, સુવર્ણ તક પ્રભુ તને મળી છે. એક વખત એમ સમજી લે કે સંયોગ એટલે પર્યાય, સંયોગ એટલે ઉદય ભાવ નહીં, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ એ સંયોગ એમ છે નહીં. એ તો અત્યંત ભિન્ન દ્રવ્ય છે. જે ભિન્ન દ્રવ્ય છે તારો સંયોગ કેવી રીતે હોઈ શકે? સંયોગ તો એ છે કે અંતરંગની અંદરમાં દ્રવ્ય સ્વભાવની સમીપમાં ઉત્પન્ન થતા જે પર્યાયો છે એ સંયોગ છે, એ ઉદય ભાવ છે. અને હું અનુદય સ્વરૂપી પરમાત્મ તત્વ, પરિપૂર્ણ તત્વ વર્તમાનની અંદરમાં બિરાજમાન છું. હવે જેને હું પરમાત્મા પણે બિરાજમાન છું એવો વિશ્વાસ આવે છે, એને પરમાત્મા છોડીને બીજું કંઈ દેખાતું જ નથી. એના અભિપ્રાયની અંદરમાં એક પરમાત્મા તત્વ છોડીને બીજું કંઈ વિચારતું જ નથી. પછી એની દ્રષ્ટિ એવી થઈ જાય છે જેવી ગુરુદેવની દ્રષ્ટિ હતી, પોતાના અંતરંગમાં પોતાનો ભગવાન આત્મા અને બહારની અંદરમાં બીજા બધા ભગવાન આત્મા. પોતાની પર્યાય પણ ન દેખાય ને બીજાની પર્યાય પણ ન દેખાય. વાત કરે હું પરમાત્માનો અને પર્યાય છોડીને બીજું કાંઈ દેખાય નહીં. પ્રભુ એ દ્રષ્ટિ વિપરીત દ્રષ્ટિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાનીની દ્રષ્ટિ છે. અને આ સ્થિતિ અંતરંગમાં ક્યારે પણ ફેરી નથી. વાત સર્વોત્કૃષ્ટ કરી છે, શાસ્ત્રોમાં કીધી એમ કીધી છે, તીર્થંકર પરમાત્માએ જેમ કીધી એમ કરી છે. એને એવું લિંગ ધારણ કર્યું છે, એવો ઉપદેશ સાંભળ્યો છે, એવો ઉપદેશ આપ્યો છે. પણ જ્ઞાન શ્રદ્ધાની અંદરમાં હું એક છું, એક છું, એક છું એવા તે એક સમયને માટે પણ લીધી નથી. પ્રભુ આ સમય આવ્યો છે, ટાણા આવ્યા છે, એક ઘાને બે કટકા કરવાના. આવો અવસર જેને મોક્ષમાં જવાનો કાળ પાકી ગયો છે એને જ આવે છે. આટલી સ્પષ્ટ સમજ પૂજ્ય ગુરુદેવશ્રીના મુખારવિંદથી, દિવ્ય ધ્વનિથી આપણને મળી છે. આપણે એ વાતને સમજીએ એક વખત. કે ગુરુદેવ દરેક પ્રવચનની અંદરમાં દ્રવ્ય દ્રષ્ટિની વાત શું કામ કરે છે. કોઈ પણ વિષય ચાલતો હોય, આચાર્ય ભગવાનનો જે વિષય ચાલતો હોય, એ વિષયની ચર્ચા કરીને દ્રવ્યની દ્રષ્ટિ તે અનુભવ છે, દ્રવ્યની દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. પ્રભુ, બીજું કઈ સમ્યક દર્શનનું બીજું કોઈ સ્વરૂપ જ નથી? સમ્યક દર્શન કરવું છે એ મિથ્યા દર્શનને દ્રઢ કરવાનો ઉપાય છે. પ્રભુ સમજતો એક વખત નાથ, પર્યાય સમ્યક દર્શન પ્રગટ થાય એની સામે કઈ વાંધો નથી, એની પ્રીતિની સામે વાંધો છે, એની મીઠાશની સામે વાંધો છે, એના એકત્વની સામે વાંધો છે. અને તને આજ દિવસ સુધી પર્યાયનું એકત્વ છૂટ્યું નથી અને એની મીઠાશ નથી મીટી એટલે દ્રવ્યનું એકત્વ નથી થયું. તને પર્યાયની વ્યવસ્થા સમજાય, પર્યાયનો સ્વભાવ સમજાય, પર્યાયનો ઉત્પાદવ્યયપણું સમજાય, પર્યાયની સ્વાધીનતા સમજાય, પર્યાયની સ્વતંત્રતા સમજાય, પર્યાયની ક્રમબદ્ધતા સમજાય, પર્યાયનું અનિત્ય નિત્યપણું સમજાય, કે અનિત્ય પર્યાય પણ નિત્ય, નિત્ય 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 જેમ થવાની છે તેમ 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 જ થાય છે એવી વ્યવસ્થા સમજાય તો કોની પર્યાય ઉપર દ્રષ્ટિ રહે? અનુભવ કરવાનો અભિપ્રાય કોને રહે? જયારે અનુભવની મૂર્તિ છે એને અનુભવ કરવો છે. એટલે આ બધા પ્રયત્નો એના જે વિપરીત દિશાની અંદરમાં જઈ રહ્યા છે એનું કારણ જ એ છે કે એને પર્યાયની પ્રીતિ છે. એને શું કહે છે? અહો આનંદનો દરિયો પોતાના અંતરમાં ઉછળે છે. 91 નંબરનો બોલ. અહો આનંદનો દરિયો પોતાના અંતરમાં ઉછળે છે, ઉછળે છે, ઉછાળવાનો નથી. ત્રિકાળ આનંદ ભગવાન આત્માની અંદરમાં ત્રિકાળ આનંદ ત્રિકાળ પડેલો છે. એ આનંદ પ્રવાહરૂપ છે, પરિણામરૂપ નથી, પ્રવાહરૂપ છે. ધ્રુવ 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 આનંદ, ધ્રુવ આનંદ, ધ્રુવ આનંદ, ધ્રુવ આનંદ, ધ્રુવ આનંદ, ધ્રુવ આનંદ, ધ્રુવ. એવો અંદરમાં ઉછળે છે તેને તો જીવ દેખતો નથી, ને તરણા જેવા તુચ્છ વિકારને જ દેખે છે. શું કે છે? આનંદના દરિયાને દેખતો જ નથી, ને તરણા જેવા તુચ્છ વિકારને જ દેખે છે. અરે જીવો, આમ અંતરમાં નજર કરીને દરિયાને દેખો, ચૈતન્ય સમુદ્રમાં ડૂબકી મારો. શું કે છે? અરે જીવો, આમ અંતરમાં નજર કરીને દરિયાને દેખો, આદેશ છે, ઉપદેશ નથી. ગુરુદેવશ્રી આદેશ આપી રહ્યા છે, ઓર્ડર કરી રહ્યા છે કે અંતરમાં ચૈતન્ય દર્શનની ઉપર નજર કરો, ચૈતન્ય સમુદ્રમાં ડૂબકી મારો. પ્રભુ, એક ડૂબકી લગાડીશ ને કોઈ દિવસ એમાંથી બહાર નહીં નીકળે ના હતા, એવો ચૈતન્ય દરિયો છે. અગાધ 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 અગાધ. હવે એને જોવા માટે દ્રષ્ટિ કરવાની છે સંક્ષિપ્ત. એક વખત જ્યાં અંદરમાં ગયો તો એટલી અગાધતા છે, એટલી અગાધતા છે, એટલી અગાધતા છે, એટલી અગાધતા છે કે એમાંથી કોઈ બહાર જ નથી નીકળતું. જે એક વખત ડૂબકી મારે છે એમાંથી બહાર નથી નીકળતું. તેનો વૈભવ કેવો હશે, એની વિવિધતા કેવી હશે, એની અદભુતતા કેવી હશે, એની વિશાળતા કેવી હશે, એની બૃહતતા કેવી હશે? પ્રભુ, એક વખત વસ્તુને વસ્તુના સ્વભાવથી જો નાથ, તે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોયો નથી. એક છું, એક છું, એક છું, એક છું, એક છું, એક છું, એવું નથી જોયું. એકની દ્રષ્ટિ તે એક સમયને માટે પણ કરી નથી. અને એકની અંદરમાં અનેકતા દેખાય છે, અભેદની અંદરમાં ભેદ દેખાય છે, અખંડની અંદરમાં અખંડ દેખાય છે, પરિપૂર્ણતાની અંદરમાં અપૂર્ણતા દેખાય છે. એટલે અનુભવ દ્વારા તો પૂરો કરવાની કોશિશ કરે છે. પ્રભુ, દ્રવ્યની પર્યાય હોતી નથી. પર્યાયની પર્યાય હોય છે ને દ્રવ્યનું દ્રવ્ય હોય છે. એ વાત તારે સમજવી પડશે ને. ગુણ પર્યાય વત દ્રવ્યમ ઉત્પાદ વય ધ્રુવ યુક્તમ સત, આ બધું નથી તો કે છે પ્રભુ એની જગ્યાએ. પ્રમાણથી છે, નહીંથી જોવામાં આવે સ્વભાવથી જોવામાં આવે, એકની દ્રષ્ટિ કરતા જોવામાં આવે તો નથી પ્રભુ એમાં. પર્યાય પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાય દ્રવ્યમાં આવે છે ક્યારે? અનાદિ અનંત કાળમાં. દ્રવ્ય પર્યાયમાં આવે છે ક્યારે? મોક્ષની અંદરમાં આવે છે, સિદ્ધ દશામાં આવે છે. તો પર્યાય પર્યાય મને દ્રવ્ય દ્રવ્ય હોવાનો ભેદ દેખાતો નથી, એવી અભેદ અનુભૂતિ છે. એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ પ્રમાણ જ્ઞાન છે, એનું નામ સ્યાદવા છે, એનું નામ સમ્યક અનેકાંત છે. ભેદ દેખાતો નથી, પણ એનો અર્થ એવો નથી કે દ્રવ્ય પર્યાય એક થઈ જાય છે. નિર્વિકલ્પતા છે તો નિર્વિકલ્પતાની અંદરમાં દ્રવ્ય પર્યાયના ભેદ દેખાતા નથી, દ્રવ્ય પર્યાયનો અનુભવ થતો નથી, આત્માનો અનુભવ થાય છે. પણ ક્યારે? અનુભૂતિના સમયે. તો એ આત્મા આત્મા છે, બસ આત્માને આત્માનો અનુભવ થઈ રહ્યો છે એ પણ વ્યવહારનું કથન છે. શું કહીએ પ્રભુ? વસ્તુને જોવાનું વિધાન અલૌકિક છે. તું પ્રભુ વસ્તુને વસ્તુના સ્વભાવથી જોતો નથી એટલે આકરું લાગે છે. એ આકરું છે નહીં પ્રભુ, પોતે છે, સ્વયં છે. એણે હંમેશા પોતાને પોતાથી જોયો નથી. એને એવું લાગે છે કે મારા પરિણામની અંદરમાં રાગ છે, એટલે એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા બહાર આવ્યો છે. હવે રાગનો અભાવ કરશું તો જ્ઞાનમાં જ્ઞાયકનું ગ્રહણ થઈને આત્માની અનુભૂતિ થશે. કોરું અજ્ઞાન છોડીને બીજું કાંઈ નથી. બહાર આવ્યો જ નથી, નિષ્ક્રિય સક્રિયતામાં ક્યારેય આવતો જ નથી. નિષ્ક્રિય પરમાત્મા, અપરિણામી પરમાત્મા પરિણામમાં ક્યારેય આવતો જ નથી. હવે પરિણામની અંદરમાં જે પરિણામ છે એ પરિણામની અંદરમાં જ્ઞાન થાય છે, એ પરિણામની અંદરમાં રાગ થતા જ નથી. અને જે પરિણામમાં જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, બીજું કાંઈ જણાતું જ નથી. તો પ્રભુ તને પર્યાયને જોવાનું વિધાન જે છે એ પણ એટલું સ્પષ્ટ છે કે તારી દ્રષ્ટિ પર્યાય ઉપરથી હટીને દ્રવ્ય ઉપર આવી જાય, એવી અત્યંત સ્પષ્ટ અને ચોખ્ખી વિધિ છે જ્ઞાન પર્યાયની અંદરમાં. સુપર પ્રકાશક, સુપર પ્રકાશક સ્વભાવ છે ને ભાઈ. તો સ્વભાવ કેવી રીતે હોય? પર જેમ આવે એ સ્વભાવ. પ્રભુ તને થયું છે શું? પ્રભુ તું વસ્તુની વ્યવસ્થાને એક વખત શાંતિથી બે કલાક ચાર કલાક ધીરજ લઈને પલોટી વાળીને બેસીને વિચાર તો કર કે ભાઈ વસ્તુની અંદરમાં શું હોઈ શકે, પાણીની અંદરમાં કેટલો મેલ હોઈ શકે. જો પાણીની અંદરમાં મેલ હોય તો જ્ઞાયકમાં રાગ હોય. પાણી સ્વભાવથી સ્વચ્છ છે, નિર્મળ છે, શીતળ છે. તને મલિનતા દેખાય છે તારો દ્રષ્ટિનો દોષ છે પ્રભુ. તું પાણીને પાણીના સ્વભાવથી નથી જોતો, માટે તને કિચડ ને કાદવ ને મલિનતા દેખાય છે. સ્વભાવને જોવાનું વિધાન ખૂબ સહેલું છે. વસ્તુને વસ્તુના સ્વભાવથી જો. સ્વભાવમાં શું છે? સ્વભાવમાં સ્વભાવ છે. સ્વભાવમાં શુદ્ધતા અને અશુદ્ધતા એવું પણ નથી પ્રભુ. આત્મા શુદ્ધ છે તો કે ના આત્મા શુદ્ધ નથી એવું છે તો અશુદ્ધ છે તો કે અશુદ્ધ છે એવું પણ નથી તો શુદ્ધાશુદ્ધ છે એવું પણ નથી. કેવું છે? જેવું છે તેવું છે. પ્રભુ અપેક્ષાઓથી તે વસ્તુને ખૂબ સમજી ખૂબ સમજી, અને જેટલી અપેક્ષા લગાડે જેટલી વસ્તુ કમજોર બને છે, દ્રષ્ટિની અંદરમાં એનું બળ જ નથી આવતું, એની પરિપૂર્ણતા નથી ભાસતી. અને એની પરિપૂર્ણતા નહીં ભાસવાને કારણે ના લાખ પ્રયત્ન, કરોડ પ્રયત્ન, અનંત પ્રયત્ન નિષ્ફળ જાય છે. કામ સહેલું છે. તું વસ્તુને વસ્તુના સ્વભાવથી જો. સોનાને સોનું જોવે અને પિત્તળ ન જોવે, ન્યા તો એની દ્રષ્ટિ બરાબર કામ કરે. અને જ્યાં પોતાની વાત આવે ત્યાં પોતાને જળભાવે જોવે, જળભાવને જુદા કરવાનો પ્રયત્ન કરે, ચેતનભાવમાં આવવાનો પ્રયત્ન કરે, ચેતનભાવને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, રાગભાવને ત્યાગ કરવાનો પ્રયત્ન કરે, રાગભાવને મંદ કરવાનો પ્રયત્ન કરે. શાસ્ત્ર અભ્યાસથી મંદ થતું જશે, વસ્તુ સમજાતી જશે, નહીં સમજાતા સમજાતા આત્મા સુધી પહોંચી જશો. પ્રભુ કુંકુન આચાર્ય ભગવાનના વખતમાં એક અંગ પૂરું નહોતું રહ્યું, એની બદલે 11 અંગ અને 9 પૂરવતું અનંત વખત પડ્યો હશે. ક્યાં સુધી આ ચાલશે પ્રભુ? એ શાસ્ત્રોના જ્ઞાન, સેવસમ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે પ્રભુ, કઈ છે નહીં એમાં. શાસ્ત્રમાં ઉપદેશ આવશે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને આત્મા તરફ વાળીને, તો ગુરુદેવ કે છે તો અલ્પજ્ઞ છે, અલ્પ જ્ઞાન છે પ્રભુ, કેવળ જ્ઞાનથી તું ભિન્ન છો, એવી તારી વસ્તુ હોય, એવી તારી વ્યવસ્થા હોય, એવો તારો સ્વભાવ હોય, તો તું ક્યાં ચાલ્યો છો, ક્યાંથી ચાલ્યો છો પ્રભુ? એક વખત તો મહિમાવાન વસ્તુ જે છે ભગવાન આત્મા, એનો તું મહિમા કર પ્રભુ અંદરથી. તને આ માર્ગ, આ તત્વ, આ ગુરુદેવ, આ યોગ, આ વાણી, એ વાણીનું રહી જવું એ સૌભાગ્યની ચર્ચા થઈ શકે એવું નથી પ્રભુ. પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કહે કે આ કાળને વિશે એક કલાક વિતરાગની વાણી સાંભળવા મળે એના માટે ચક્રવર્તીથી અધિક પુણ્ય જોઈએ, અને આપણને નિયમિત ગુરુદેવની વાણી મળે. કેટલા પુણ્યના ઢગલા તારા બળ્યા છે ત્યારે આ માર્ગ અને આ યોગ મળ્યો છે પ્રભુ. હવે ટાણા આવ્યા છે, કાળ તલવાર ને કર બે કટકા, સુરવીરનો માર્ગ છે પ્રભુ, અટકવાની જગ્યા નથી ક્યાંય પણ. તું અટકવા ધારીશ તો આ ગુરુદેવ એવા છે કે અટકવા નહીં દે, તને લઈ જશે પોતાની સાથે. ભગવાનની મૂર્તિની જેમ ભગવાનના આગમનું બહુમાન જોઈએ, આગમ તો મુનિઓનો અક્ષર દે છે, જેમ ભગવાનની આપણને મૂર્તિ હોય, પ્રતિમાજી હોય, એનું આપણને જેટલું બહુમાન આવે છે એવી રીતે ભગવાનના આગમનું આ સમયસર નિયમસર પરમાગમો જે છે, ભગવાનના આગમો છે, એનું બહુમાન હોવું જોઈએ. અને એ આગમ છે મુનિઓનો અક્ષર દે છે, જેમ ગુરુદેવની વાણી છે ગુરુદેવનો અક્ષર દે છે, એમ જીનવાણી છે મુનિઓનો અક્ષર દે છે, એનું બહુમાન હોવું જોઈએ. એમ કે છે કે ભાઈ તારા ચૈતન્યને જો, તો એ વાત સ્વીકાર્ય થવી જોઈએ. એ વાત સાંભળી લે એમ નહીં, સાંભળ્યું બહુમાન નથી, સાંભળે સમજે અને સમાઈ જાય એ બહુમાન છે. સાંભળે તો છે, સાંભળીને સમજાય પણ છે, પણ સમજાય કહેવાય ક્યારે? કે જયારે એનું શ્રદ્ધાંત થાય ત્યારે. અને શ્રદ્ધાંત થાય તો એ સમજાણું કહેવાય. અને એ સ્વભાવની અંદરમાં સમાય સમાયને સમય એવો નિયમ છે. શ્રીમદ રાજચંદ્ર તો કહે છે કે મુમુક્ષુઓને આજીવિકા પૂરતું મળતું હોય તો વિશેષ પ્રવૃત્તિ ન કરવી, આ તો રોટલા મળતા હોય તો માથે પોટલા બાંધે. અરે રે, જવું છે ક્યાં? જીવન થોડું ને આ શું કરો છો ભાઈ? આવો મનુષ્ય ભાવ મળ્યો ને આવા સત સમજવાના ટાણા છે તો 4, 6, 8 કલાક વાંચન, શ્રવણ, મનન, સત સમાગમ કરીને તારા આત્માનું કઈ હિત કર ને માનવ ભાવ સફળ કર. 4, 6, 8 કલાક વાંચન, ચિંતન, શ્રવણ, મનન, અને વિચાર કરે અને આત્મા ન સમજાય એવું બને નહીં, આત્મા ન મળે એવું બને નહીં. કારણ કે એ જયારે 4, 6, 8 કલાક આ પ્રવૃત્તિ કરે છે ત્યારે એની પાછળ પડે છે, પાછળ પડીને શાંતિથી વિચાર કરે. કારણ કે સ્વાધ્યાય કરવાની પદ્ધતિ છે કે એક વાક્ય વાંચું, એ વાક્યના હૃદય સુધી ન પહોંચાય ત્યાં સુધી બીજું વાક્ય ન વાંચું. આ જ્ઞાનીઓની શિખામણ છે. ગુરુદેવ એમ કે ભાઈ તારા દ્રવ્યની દ્રષ્ટિ કર, તો કે દ્રવ્યની દ્રષ્ટિ કર એટલે એ વાત પૂરી થઈ ગઈ. બેસી જાય પલોટે, સાહેબ દ્રવ્યની દ્રષ્ટિ કર એટલે આપ શું કહો છો? અમે તો અજ્ઞાની છીએ, અમે તો રાગી છીએ, અમે તો સંસારી છીએ. કે નહીં, બિલકુલ નહીં, તારામાં જ્ઞાન થાય છે. ગુરુદેવ શ્રી એક વખત કે અનાદિ અનંત કાળની અંદરમાં દરેક જીવની અંદરમાં બે ક્રિયા થાય છે, જ્ઞાનનું જ્ઞાતૃત્વ થાય છે, કાં તો જ્ઞાનનું અજ્ઞાતૃત્વ થાય છે. કાં તો જ્ઞાનનું જ્ઞાનમાં જ્ઞાયકને જાણે, ને કાં તો જ્ઞાનમાં જ્ઞાયકને ન જાણે. આ છોડીને બીજી કોઈ ક્રિયા કોઈ પણ જીવના અંતરંગની અંદરમાં થતી જ નથી. રાગ થાય છે એ ભ્રાંતિ છે, જ્ઞાન થાય છે. જ્ઞાયક નું જ્ઞાન થાય છે કે જ્ઞાયક નું જ્ઞાન નથી થતું, એટલે જ્ઞાયક ને જાણે છે તો જ્ઞાયક ને જાણતો નથી, બસ આ છોડીને બીજું કઈ થઈ શકતું નથી. ગુરુદેવ કહેતા સિમંદર ભગવાનના સંદેશા છે. જ્ઞાનીઓ એમ કે આ સિમંદર ભગવાન પાસેથી આવેલી વાત છે. પ્રભુ એક વખત ધીરા પડીને આવી અદભુત વાત, આવી અલૌકિક વાત, આવા અલૌકિક માર્ગ, આવા અદભુતમાં અદભુત ગુરુદેવ જે જાણે સાક્ષાત ભગવાન થઈને આપણે ત્યાં આવ્યા હોય, આપણે આંગણે આવ્યા હોય અને ભગવાન ઘરે આંગણે આવે અને એની ઉપરથી આપણી દ્રષ્ટિ હટે નહીં, હાથ જોડાયેલા રહે, મસ્તિષ્ક ઝૂકેલું રહે, આંખ એની ઉપરથી હટે નહીં, એવી રીતે આ ભગવાન આત્મા પ્રભુ તારે દરવાજે આવીને ઉભો છે, હાજરા હાજુર છે, વિદ્યમાન છે. તારા જ્ઞાન દર્શન અને ચારિત્ર એની ઉપરથી એક પળને માટે પણ હટે નહીં, ખસે નહીં, અને હું પરમાત્મા જ છું એવું નક્કી કરી, એવો નિર્ણય કરી સૌ કોઈ પરમાત્મા તત્વમાં કાયમને માટે રહી જાય એવી મંગલ ભાવના.
ઇનાશે હું આત્મસ્વરૂપ અસહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશે હું આત્મસ્વરૂપ અસહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશે હું આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશે હું આત્મસ્વરૂપ સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશે હું આત્મસ્વરૂપ.